विषय वचनामृत गहन घणो जणाय छे पण समजाय जो जाय तो मोक्ष सरळ बहु थई जाय छे। मुक्तिनी बाबत घणी गहन हती, आंबीए केम नहोतुं। ખરેખર મહારાજે જ્યાં પહોંચાડ્યા છે ત્યાં સાધન બળે આંબવું કઠણ હતું, પણ અઢળક ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી જીવને આમ તારી દીધા। અને ભક્તો, કૃપા શું ન કરી શકે, વાત તો આખા જગતમાં પ્રસિદ્ધ છે। કાર્તિકી સ્વામી બિચારા દોડી દોડીને થાકી ગયા, ગણપતિએ ત્યાં ત્યાં આટા માર્યા, મોટું કોણ હે? સાધન અને કૃપામાં આટલો મૂળભૂત ભેદ છે। આ ભેદ સદૈવને માટે આપણે સમજવો જોઈએ, પણ એની અંદર બીજી એક વાત સમજવા છે ને, ત્યાં આપણે નથી પહોંચતા માટે પેલા ભેદને આપણે તાગ નથી પામી શકતા। આપણને ગણપતિ અને કાર્તિક સ્વામી બે દેખાય છે, પણ ગણપતિજી ઓછા સાધને કેમ પહોંચી ગયા? એનું કારણ, ગણપતિજીને અનિવૃત્તિ હતી, દાસત્વ ભાવ હતો। કાર્તિકી સ્વામી સમર્થ ઘણા હતા, સાધને ઘણા કર્યા, પણ ઊંડે અહંકાર હતો। અને ભગવાનના ભક્તો, યાદ રાખજો, અધ્યાત્મ પથની અંદર અનેક પ્રકારના વિકારો અવરોધ કરતા હશે, પણ સર્વે વિકારને ટાળવા સરળ છે, પરંતુ એક અહંકાર ટાળવો મહા મુશ્કેલ છે। અને અહંકાર રૂપી વિકાર એક હટી જાય પછી ભક્ત અને ભગવાન બે એક મેક બની જાય છે, માને ભગવાનની સાનિધ્ય પણ ભક્ત તુરંત પામી જાય છે। એવો અહંકાર ભગવાન સ્વામિનારાયણે દૂર કરાવી ભક્તિ રસને એવો તો રેલાયો ગરીબથી લઈને અમીર સુધી, અભણથી લઈ વેદના આચાર્ય સુધી, અરે બ્રાહ્મણથી લઈ સગ્રામ વાઘરી સુધી, નર અને નારી, બાળકો અને યુવાન, તમામને ભગવાન સ્વામિનારાયણે તારી દીધા છે। અને જીવનમાં જ અનુભવ કરજો ને, કોઈ વાતનો અહંકાર પ્રવેશ કરે અને સમજણથી વિચારથી ભગવાનની પ્રાર્થનાથી ટાળજો ને એક બાજુ મૂકજો, અને પછી જીવનના પથની અંદર આગળ કદમ ઉઠાવજો, એનો આનંદ તો માણો, જીવન અળવું ફૂલ લાગશે એમ। અને ભક્તો, બહુ મોટું સુખ લેવા માટે આખી જિંદગી બાળક બનીને જીવન જીવવું, આખી જિંદગી બસ બાળક જ રહેવું। બાળકમાંથી જેટલા મોટા થાય છે એટલું દુઃખે મોટું થાય છે। બાળકને તમે જોજો, એને કાંઈક જોતું હોય તમે ન આપો એટલે ટાટિયા પછાડે એમ લાગે તોફાની ઘણું બધું છે, લઈને બે ચોકલેટ પકડાવી દો એટલે પાછું રૂમમાં મંડાય, અને તમે પેલા એને જોતું તું નહોતું આપ્યું ને ટાટિયા પછાડે બધું ભૂલી જાય છે। અને ભક્તજનો, યાદ રાખજો, જીવનની ઘટનાઓ તો ઘટતી રહેવાની, પણ દુઃખનું કારણ એ બને છે ઘટેલી ઘટના ભૂલાતી નથી, જેના અવલંબન કરી દુઃખનું ઉપાર્જન થાય છે। એક જો ઘટેલી ઘટનાને ભૂલી જઈએ તો બસ આનંદ આનંદને આનંદ જ છે। અને ભગવાન સ્વામિનારાયણ બસ આ ભૂમંડળ ઉપર આવી હજારો લાખો આત્માને એ જ વાત સમજાવી છે, જેથી કરીને લાખો કરોડો આત્મા ઘોર કળી કાળની અંદર ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગયા। મુક્તિની વાત બહુ દુર્લભ, અતિ સુલભ થઈ ગઈ એવી પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય કથાને આપણે સાંભળી, હવે સાંભળીએ આપણે વચનામૃતના મહારાજના અમૃત પિયુષોને। દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ બિરાજમાન હતા, અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા, પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા, ને પાઘની વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખાર વિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. વલ ભક્તો, મહારાજ પ્રશ્ન ઉત્તરો બહુ કરાવ્યા, શું કામ ખબર છે? પ્રશ્ન ઉત્તર અને સિદ્ધિ વાતમાં એ અંતર રહ્યું છે. સીધી વાતને બહુ બુદ્ધિશાળી વ્યક્તિ પકડી લેશે, પણ જરા કે જો બુદ્ધિ બીજી જગ્યાએ જશે તો બુદ્ધિશાળી પણ નહીં પકડી શકે. કારણ કે માણસ બેઠો છે પણ એની વૃત્તિ ક્યાં જોડાયેલી છે એનું કોઈ પામી શકતું નથી. તે વૃત્તિ વિના ક્યારેય પણ સ્મૃતિ ન હોય. વૃત્તિ જોડાય તો સ્મૃતિ શક્ય બને. મહારાજ પ્રશ્નોત્તરી કરાવી, જેને કારણે વૃત્તિ જે વાત કરવાની છે, જે કામ કરવાનું છે એમાં રહે, અને એમાં વૃત્તિ રહે એટલે સ્મૃતિ રહે. અને ભક્તજનું શ્રેષ્ઠ વસ્તુની સ્મૃતિ એ જીવાત્માને ભગવાન સુધી પહોંચાડે છે. એટલે મારા સતત પ્રશ્નોત્તરી કરાવી. પછી નૃસિંહાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાએ, એ જે શ્રુતિ તેનો જે અર્થ, તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે, જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવી સ્વરૂપે થયા છે, તે વાર્તા તો મૂર્ખ હોય તેના માન્ય માવે. અમારે તો તમારો આશરો છે એટલે વાતની ઘેડ બેસતી નથી. અમે તો એમ સમજીએ છીએ, જે ભગવાન તો અચ્યુત છે, તે ચવીને જીવ ઈશ્વરૂપે થાય નહીં. માટે શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. સરસ નૃસિંહાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, મહારાજ શ્રુતિ એમ કહે છે, એકોહમ બહુશ્યામ પ્રજાએ, શ્રુતિનું જ વાક્ય છે. ભક્તજનો, મહારાજનો સ્વયં મત છે, મહાપુરુષોનો પણ સ્વયં મત છે. શાસ્ત્રમાં જે વાત લખી છે એને આપ મેળે સમજી બહુ ગહન છે. શ્રુતિ ગલિત નથી, યાદ રાખજો. શ્રુતિએ કરેલું વિધાન પણ ખોટું નથી. એકોહમ બહુશ્યામ પ્રજાએ, એક એવા ભગવાન અનંત રૂપે થાય છે એનું અર્થઘટન જે સમજવું છે એ ફક્ત બુદ્ધિ બળે સમજવા જાય છે ત્યારે સમજી શકાતું નથી. કારણ કે બુદ્ધિનું ઉપાર્જન, યાદ રાખજો, રજોગુણમાં થયેલું છે. અને જીવાત્માનો મોક્ષના પથમાં વધારે ને વધારે વિઘ્નરૂપ જો કોઈ ગુણ હોય તે રજોગુણ છે. એમાંથી બુદ્ધિ સર્જાણી. જ્યારે ભગવત તત્વ કેવું છે તો સત્વગુણ થકીને પર છે. ભગવાન કેવા છે? સત્વગુણથી નહીં પર છે, એ નિર્ગુણ તત્વ છે. નિર્ગુણ માને એમાં માયાનો એકેય ગુણ પ્રવેશ કરી શકતો નથી અને માયાનો એકેય ગુણ એને પામી શકતો નથી. એના થકી જ્યારે નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે દિવ્ય સ્વરૂપને સમજી શકાય છે. ભગવાન આટલા મોટા છે, હવે એમાં રજોગુણ એને ક્યાંથી આંબી શકે? અને તમે જોજો ને, જગતમાં એવું જોવા મળશે, જેનું જેને જ્ઞાન નથી એની બાબતમાં તમે એને પૂછશો તો, જો ડાહ્યો માણસ હશે તો હાથ જોડીને કહેશે, ભાઈ મને નથી ખબર પડતી. પણ જો એમાં અહંકાર આડો આવશે તો ગોટા વાળશે, નહીં ખબર પડે તોય. એક તો રજોગુણ. જો સત્વગુણને પૂછ્યો ને તો સત્વગુણ એમ કહે, ભાઈ એમને હું એને પૂરું નથી પામી શકતો. એટલા માટે તો મોટા મોટા ઋષિઓએ, મહર્ષિઓએ, વેદોએ પણ એમ કીધું, નેતિ નેતિ ન ઈતિ ન ઈતિ, એને ચોખ્ખું કહી દીધું. શું કામ? એ સત્વગુણ હતો. અને સત્વગુણનું સર્જન ક્યારેક ગલિત વાત ન કરે, એની અંદર અહંકાર ઓગળતો હોય છે. જ્યારે રજોગુણમાં તો મૂર્તિમંત અહંકાર હોય છે. એ વાતને ન સમજે તો એમ ન કહે, મને નથી ખબર પડતી. એ ગમે એવા ગોટા વાળે. રજોગુણ બુદ્ધિ ભગવાન સુધી પહોંચવા માટે સક્ષમ નહોતી, પણ એને કીધું નહીં કે હું ત્યાં નથી પહોંચી શકતી. એને ગોટા વાળ્યા. શું ગોટા વાળા? એવા ગોટા વાળા. એક જે ભગવાન છે એ જીવ પ્રાણી માત્ર રૂપે થયા છે. માને જીવ અને જગદીશ્વર બેમાં ભેદ જ નથી, બે એક જ છે. માને આપણે પણ ભગવાનનો અંશ જ છીએ. ભગવાનના ભક્તો, શાસ્ત્રમાં કોઈ કોઈ જગ્યાએ જીવ એ ભગવાનનો અંશ છે એવા શબ્દો જોવા પણ મળે છે, પણ એને સમજવા માટે પણ બુદ્ધિ એકલી કામની લાગે. એ સત્સંગના રંગથી જો રંગાણી હશે અને બુદ્ધિ જો સુબુદ્ધિ બની જશે, એના ઉપર કોઈ મહાપુરુષનો રાજીપો વર્ષો હશે, તો જ એ શબ્દોનો સહી અર્થ કરી શકશે. ભગવાનનો અંશ શબ્દથી ક્યાંક ક્યાંક સંબોધવામાં જે આવ્યા છે, એનો મતલબ એ છે કે જીવાત્મા સ્વયં જાતે કાંઈ પણ કરવા જાય તો કાંઈ કરવા સમર્થ છે. મહારાજે મધ્યને 31માં લખ્યું, મહારાજ કે વિરાટની અંદર એના ઇન્દ્રિયો, અંતસ્કરણ, એનું જીવ બધું જ હોવા છતાંય વિરાટ કાંઈ કરવા માટે સમર્થ થયો નહીં. એની અંદર સર્વથી પર જે પુરુષોત્તમ નારાયણ છે, એમણે પોતે જ્યારે પોતાનો પાર મૂક્યો ત્યારે વિરાટ કાંઈ કરવાને માટે સમર્થ થયો. બરાબર સમજો, એમ જીવ આપમેળે કશું જ કરવા સમર્થ નથી, પણ ભગવાન સ્વયં પોતાનો પાવો જીવની અંદર મૂકે છે અને માટે જીવ કાંઈ કરી શકે છે, અને જેથી કરીને જીવાત્માને માટે કોઈ કોઈ જગ્યાએ ભગવાનનો અંશ છે, માને કાર્ય કરી રહ્યો છે, એમાં જે શક્તિ કામ કરી રહી છે એ ભગવાનની શક્તિ કામ કરી રહી છે, માટે જીવાત્માને ભગવાનનો અંશ છે એવા શબ્દથી સંબોધવામાં આવ્યા છે. નહીં કે ભગવાનનું ભગવાન તત્વ છે એનો એક ભાગ એક હિસ્સો જ જીવ છે, નેવર, એ વાત યોગ્ય નથી, એ વાત શક્ય નથી. કારણ કે ભગવાનને અચ્યુત શબ્દથી સંબોધ્યા, ભગવાન ચ્યુત ક્યારેય ન થાય, ભગવાન ક્યારેય ચવીન જીવી સ્વરૂપે ન થાય, અને જો થાય તો યાદ રાખજો, અને જો થાય તો જીવાત્માની અંદર, યાદ રાખ, જીવાત્માની અંદર પરમાત્મા જેવી તમામ સામર્થ્ય હોવી જોઈએ. આપણું મન એમાં કદાચ કુતર્ક કરશે કે જીવાત્મા પાસે સામર્થ્ય છે, પણ માયાના ઓજસથી એ સામર્થ્ય દબાઈ ગઈ છે, બાકી એની પાસે ગજબ સામર્થ્ય છે. આમ કદાચ આપણું મન સંકલ્પ વિકલ્પ કરે, પણ ભક્તજનો હું તમને એમ કહું, માયા જેને દબાવી શકે એને ભગવાન કહેવાય. હે, માયા જેને દબાવી શકે એને ભગવાન કહેવાય. અને માયા જો ભગવત તત્વને દબાવી શકતી હોત તો ભૂમંડળ ઉપર જ્યારે જ્યારે ભગવાન આવ્યા છે, તમે વિચારો એમ કહેવાય, કોઈ એવો ધીરવાન પુરુષ નથી કે સ્વરૂપાન નારી મળ્યા પછી પોતાની ધીરજતાને ન ગુમાવી શકે. 16108 રાણીઓની સાથે રહ્યા, હજારો ગોપીઓની સાથે રહ્યા પછી પણ, હજારો ગોપીઓની સાથે રાસક્રીડા કર્યા પછી પણ ઉર્ધ્વે રહેતા રહ્યા. તો આખું જગત ઉર્ધ્વ રહેતા રહેવું જોઈએ ને, કેમ એક જ રહ્યા બીજા ન રહ્યા, સમજાય? એમ જો આપણે કહેશું કે માય ઓજસથી જીવાત્માની સામર્થ્ય દબાણી છે, તો જીવને માયે દબાયો, માયા જેને દબાવી શકે એ ભગવત તત્વ ક્યારે ન હોઈ શકે. મહારાજ સ્વયં લોયાના 17મા વચનામતમાં એમ કે, મહારાજ કે મહોબ્રહ્માદિક જેવો સમર્થ હોય અમારા ચરણારવિંદને છોડે તો માયાને લોથપોથ કરી નાખે, અને તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય અમારા ચરણારવિંદની અંદર વળગી રહે તો માયાની તાકાત નથી એની સામે આંખ ઊંચી કરી શકે. અનભક્તજનો, તમે દ્રષ્ટિ નાખશો તો તમને ઇતિહાસો હા પાડશે. લાખો લોકો જેને ઈષ્ટ સ્વરૂપે સમજે છે એવા શિવ બ્રહ્માદિકને પણ માયાએ લોથપોથ કરી નાખ્યા. એટલે દુનિયા મોટા કહેવાય ને, જ્યારે મેથાણ ગામના અમરબાઈ અને ગોવિંદરામ તો હાઉ સામાન્ય આલોકની અંદર કહેવાય, પરંતુ એની ચિત્તની વૃત્તિ ભગવાનની સાથે જો સમલગ્ન હતી તો લગ્ન કર્યા પછી પણ, દુનિયાએ પતિ પત્ની કીધા પછી પણ, યાદ રાખજો, દુનિયા પતિ પત્ની સમજે પણ બેન ભાઈની જેમ જીવનને વ્યતીત કરી શક્યા. તો આપણું મન પાછો બીજો વિકલ્પ કરશે તો જીવને પછી કઈ કરવાનું રહેતું જ નથી ને, બધું ભગવાન જ કરે છે ને, કરતા બધું જ ભગવાન છે, કરતા બધું જ ભગવાન છે. પણ ભગવાન બધું કરી દે ને તો એની મીઠાશનો અનુભવ ન થાય. એટલે ભગવાન જીવની પાસે કંઈક કરાવવા માગે છે, જીવની પાસે કંઈક કરાવવા માગે છે. અબજોપતિ બાપ હોય ને તોય પણ છોકરાની પાસે ધંધો કરાવવા માગે, નહીં તો એની શક્તિ દબાઈ જાય. એમ ભગવાન પણ જીવની પાસે મીઠાશનો અનુભવ કરાવવા માટે કંઈક કરાવવા માંગે. ભગવાન તે તું જરાક કર, શું જરાક કર, તો મેં તને જે જે આદેશ આપ્યા છે એ પ્રમાણે તારા કદમ ઉઠાય, પછી તું બેઠો છું, તારો હાથ હું ઝાલી લઈશ, તું ચિંતા ન કર, પણ મેં કીધું એટલું તો તું કર, મારા આદેશ પ્રમાણે તો તું આગળ વધ, તારી પાસે મેં ઘણી બધી સામર્થ્ય મૂકી છે, યાદ રાખજો, તારી પાસે મેં ઘણી બધી સામર્થ્ય મૂકી છે, એ સામર્થ્યને તો તું જાણ. અને મહારાજ આ જ વાત સારંગપુરના 17મા વચનામૃતમાં લખી, મહારાજ કે જીવ ત્રણ દેહ સોતો વર્તતો હોય, માને પોતાની જાતને દેહરૂપ જ માનતો હોય, સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહરૂપ જ માનતો હોય, અને એ ત્રણના સુખ દુઃખ વતે સતત સુખ દુઃખ્યો થતો હોય, મહારાજ કે ત્યારે કદાચ એ ભગવાનને બહુ મોટા સમજે. કેવા સમજે? કે ભગવાન આના થકી પર છે. પણ મહારાજ કે જીવ સ્વયં એના થકી પર છે. શું છે? ભગવાન એટલી કેપેસિટી, એટલી શક્તિ તો એને પોતાને આપી છે. જીવાત્મા સ્વયં ત્રણ ગુણ થકી પર થઈ શકે એવી પોઝિશન છે. અને મહારાજે આ વાતને સારંગપુરના 11મા વચનામૃતમાં લખી છે, મારે કે અતિ દ્રઢ બ્રહ્મચર્ય, અતિ દ્રઢ સ્વધર્મ, અહિંસા ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, મહારાજ કે આ બધું કરવાની તો સ્વયં જીવની શક્તિ છે, આટલું તો સ્વયં પુરુષ પ્રયત્ન જીવ કરી શકે છે. મહારાજ કે મેં આપેલી જે શક્તિ છે એનો ઉપયોગ જીવ જ્યારે કરે છે અને પોતે જ્યારે ત્રણ ગુણ થકી પરિસ્થિતિને પામે ત્યારે એને ખબર પડે, ઓહો હું આટલો મોટો થયો, અને પોતે જ્યારે એ સ્થિતિને પામે ત્યારે એને ભગવાન એથી ઘણા મોટા દેખાય છે. કેટલા મોટા દેખાય? તો કે પોતે જેટલો મોટો થયો એના કરતાં અનેક ગણા મોટા દેખાય. દાખલા તરીકે કોઈને ત્યાં પોતે નોકર તરીકે રહ્યો અને શેઠ એને દર મહિને 2000 રૂપિયા આપે, એટલે આને સહજ સંકલ્પ થાય કે શેઠ 20-1000 રૂપિયા તો કમાતા હશે તો જ મને 2000 આપે ને નોકરીમાં. પણ વર્ષ દાડા પછી માની લો કે શેઠ એને 20000નો પગારદાર બનાવી દે, તો એના મનમાં એમ સંકલ્પ થાય કે શેઠ 40000 કમાતા હશે, એને પોતાને કેટલો વધારો થયો? 2 માંથી 20 થયા, એટલે 18000નો વધારો થયો. તો એ પોતે એમ માને શેઠ 40000 કમાતા છે. શું સંકલ્પ થાય? ઓહો, મને 20000નો પગારદાર કરી દીધો, શેઠ તો 2 લાખ કમાતા છે. સમજાય છે? પોતાનો વધારો કેટલો થયો? 18000નો. ભગવાનનો કેટલો કરી દીધો? શેઠનો કેટલો કરી દીધો? 1,80,000નો કરી દીધો. અંતર સમજાય છે? પોતે જ્યારે આટલો મોટો થયો ત્યારે ભગવાનને આટલા મોટા સમજ્યા. માનો કે મોટી મોટી કંપનીઓ પગાર આપે છે, માનો કે એને ધાર્યું કે શેઠ 2 લાખ કમાતા છે, પણ શેઠને 2 લાખનો પગારદાર કરી દે તો એ શું સમજે? શેઠ 4 લાખ કમાતા છે એમ સમજે? શેઠ લગભગ 2 કરોડ રૂપિયા કમાતા છે. એનો કેટલો વધ્યો? એનો કેટલો વધ્યો? 1,80,000. અને શેઠના કેટલા વધારી દીધા? 2 લાખમાંથી 2 કરોડ, 1,98,000. સમજાય? મહારાજ એવું કંઈક કહેવા માગે છે. મહારાજ કે જીવને જ્યારે મેં આપેલી શક્તિનો ઉપયોગ કરવા આવડી જશે, એટલું જ એને કરવાનું, પછી હું હાથ ઝાલી લઈશ. એને એટલું જ કરવાનું, મેં આપેલી શક્તિનો પૂર્ણ ઉપયોગ કરે અને માયામાંથી પર ઉઠે. એટલી શક્તિ તો મેં જીવને આપી છે જે માયા થકી પર ઉઠી શકે એમ છે. પછી તો મહારાજ કે મારું અગાધ સુખનો એ ભોગતા બની જશે. અને પછી તો લાલચ લાગશે. કેવી લાલચ લાગશે? સહજ છે ને, 2000ની કમાણી હોય ત્યારે મનમાં એમ થાય આપણને 5-10000 જો મળી જાય તો કામ થઈ જાય. પણ 10000 મળ્યા પછી જીવના મનમાં એમ થાય, ઓહો 10000 શું વળે, 20નો પગારદાર થાય કામ થાય, 20 થાય તો 50નો સંકલ્પ થાય, 50 થાય તો 1,00,000નો સંકલ્પ થાય. સંકલ્પ આગળ આગળ વધતો જાય, રોકાશે નહીં રોકાય. એમ જીવ પોતાની મૂળ જેટલી ભગવાને શક્તિ આપી એટલો શક્તિ પોતાની જો પ્રગટ કરી શકશે ત્યાં સુધી સાધન આવશ્યક છે. એટલું જ્યારે કરવા માંડી પડશે ત્યારે મહારાજ કે પછી તો અમારો વીટો પાવર જોતા અને આંબા માટે મહેનત કરશે. અનભક્તજનો યાદ રાખજો, ઠાકોરજીએ સહજ જીવાત્માની અંદર એવું એક તત્વ મૂક્યું છે જેને તૃષ્ણા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તૃષ્ણા. જીવને ગમે એટલું પ્રાપ્ત થાય ને તોય પણ એનું મન તરત આગળ ને આગળ આગળ ને આગળ આગળ ને આગળ સંકલ્પ કરી નાખે. એ ઠાકોરજીની મહાપ્રસાદીની દેણ છે, યાદ રાખજો, મહાપ્રસાદીની દેણ છે. જીવને તૃપ્તિનો અનુભવ દુનિયા એમ કહે છે થતો જ નથી, પણ હું વાત કહું એ વાત મિથ્યા છે. નથી થતો એમ નહીં, પણ ઠાકોરજી એની અંદર એવી સહજ જ પ્રસાદી મૂકેલી છે, એવી સહજ જ એને વૃત્તિ આપેલી છે કે શેક સુધી ન પહોંચે ત્યાં સુધી એની તૃષ્ણાની નિવૃત્તિ ન થાય, ગમે એટલી પ્રાપ્તિ થાય. દાખલા તરીકે કોઈને સરપંચ થવું હોય તો ટિકિટ માટે દોડધામ કરે, અને ટિકિટ માટે દોડધામ કર્યા પછી સરપંચ થઈ જાય એટલે આનંદ આનંદ થઈ જાય, પણ એ આનંદ થોડા દિવસમાં લુપ્ત થવા મળશે. પછી મનમાં એમ થશે કે તાલુકા પ્રમુખમાં જરાક જાઓ તો સારું, માનો એ થઈ જાય શું એને આનંદ થઈ જાય બસ પૂરું નહીં, તુરંત સંકલ્પ થશે ધારાસભ્યમાં જાઓ તો સારું. ધારાસભ્ય થઈ જાય એટલે શું પૂરતી ના, એને જો ટિકિટ મળશે ને તો ધારા સભ્યની છીટને છોડીને સંસદ સભ્ય બાબત જાહે, અને એમાં માનો એને સફળતા મળશે, તુરંત મનમાં એમ થશે હવે તો મને કોઈ ખાતું મળે તો સારું. કારણ કે ઠાકોરજી સ્વયં એ મૂકેલું છે, એની તૃષ્ણા આગળ ને આગળ આગળ ને આગળ વધતી જ રહે છે, વધતી જ રહે છે, વધતી જ રહે છે. ઠાકોરજી એને તૃષ્ણા બતાવી એને આગળ 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 ખેંચતા ખેંચતા પોતાના નિઃસ્વરૂપનો સ્વાદ ચખાડે છે, અને એ એક સ્વાદ એવો છે એને પ્રાપ્ત કર્યા પછી જીવની તમામ તૃષ્ણાઓ નિવૃત્ત થઈ જાય છે. પછી એને કાંઈ જોતું નથી, અને પછી કોઈ આપવા પ્રયાસ કરે સ્વયં ભગવાન એમ કે તને કંઈ જોઈએ છે, તો હાથ જોડીને કહે છે કૃપાનાથ તારી મૂર્તિ વિના બીજું મને કાંઈ આપશુમાં કાંઈ નથી જોતું, મારે કશું જ જોતું નથી. એટલે કહેવાનો મતલબ ભગવાને જીવાત્માને ત્યાં પહોંચાડવા માટે આવી કંઈક સામર્થ્ય જે આપી છે એ વાતને શ્રુતિ તો બરાબર સમજી શકી, પણ અર્થઘટન કરનાર એ વાતને ન સમજી શકી, શ્રુતિને આપણે મિથ્યા નહીં કહી શકીએ. એણે વાત બરાબર કરી, એકોહમ બહુશ્યામ પ્રજાએ, એક એવા ભગવાન એ પોતાનું મહાલૌકિક સુખ અનંત આત્મા સુધી પહોંચી શકે એટલા માટે અનંત આત્માની અંદર એ સામર્થ્યને પાથરી, જેની તારતમ્ય તે એની અંદર એવી સામર્થ્ય મૂકી જેથી કરીને કોઈ કોઈ જગ્યાએ જીવાત્માને ભગવાનનો અંશ જ્યારે કીધો ત્યારે એ શબ્દનો અર્થઘટન યોગ્ય નહીં સમજ, એમ માની લીધું કે ભગવાનનો જીવાત્મા ટુકડો છે, પણ ભગવાનનો ટુકડો નથી, પણ ભગવાનની સામર્થ્યનો ટુકડો એની પાસે જરૂર છે. મહારાજ બહુ સરસ વાત બતાવે છે. એટલે નૃસિંહાનંદ સ્વામી કહે છે કે મહારાજ શ્રુતિ એમ કહે છે એક એવા ભગવાન એ જ અનંત રૂપે થાય છે, એ વાત અમારા માન્યમાં તો આવતી નથી, તો મહારાજ એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. જો મહારાજ શું કીધું, એ શ્રુતિ ખોટે એમ કીધું નહીં, મહારાજ કે એનું અર્થઘટન ખોટું છે. મહારાજ કે એ બધા જેમ એ વેદ શ્રુતિનો અર્થ કરે છે એમ એનો અર્થ નથી, અને એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યું છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિછન્નિવ હેતુતયા તર્તમ તશ્ચ કાશ્ચ્ય નલવત સ્વકૃતાની કૃતિ. મહારાજે અદ્ભુત અર્થઘટન કર્યું ભક્તજનો માટે જ. શાસ્ત્ર સમજવા માટે એક જ વાતને તમે પકડશો તો નહીં પકડાય. સત્સંગનો શા માટે આપણા આધ્યાત્મિક પથમાં બહુ મોટો મહિમા કીધો, કારણ કે તમે જાતે કોઈ શાસ્ત્ર લેશો તો શાસ્ત્રમાં તમારી દ્રષ્ટિ પડશે, પણ કોઈક જગ્યાએ એમાંથી જ તમને નાસ્તિકવાદ પ્રગટ થશે, કારણ કે શાસ્ત્ર વિધવિધ એંગલથી વાત કરતું હોય છે. હવે એક જગ્યાએ કરેલી વાત ક્યારેક બીજ જગ્યાનો યોગ્ય ઉત્તર આપેલો હોય છે, અને આપણે એક જ વાતને પકડશું તો આપણે આગળ વધવાને બદલે પાછળ જશું. એટલા માટે સત્સંગનો બહુ મહિમા છે, કારણ કે સત્સંગની અંદર ભગવાનના કોઈ સાધુ હોય અથવા તો ભગવાનને પામી ગયેલા એવા ભગવત ભક્ત હોય એ જ્યારે એ વાતને રજૂ કરતા હોય ત્યારે સર્વ એંગલને વર્ણન કરતા હોય, જેથી કરી એક જ વાતમાં તમામ શાસ્ત્રોનો ગલિતાર્થ બેળો થઈને દોહન થઈને આગળ વધતો હોય, મુમુક્ષ મોક્ષને માર્ગે અટવાય નહીં. એટલા માટે મહારાજે એમ કે શ્રુતિનો જે અર્થઘટન છે એને કરતા ન આવડ્યું. મહારાજ ક્યાંથી પાછું કહ્યું, મહારાજ કે વેદ સ્તુતિના ગદ્ય ભાગમાં આનો ઉકેલ બતાવેલો છે, એ વાતનું અર્થઘટન યોગ્ય રીતે કરેલું છે. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યુનિઓ તેમની વિશે કારણપણે અંતર્યમી રૂપે કરીને ન્યૂનધિક ભાવે પ્રકાશ કરે છે. જેવી તારતમ્યતા, જેવી તારતમ્યતા, તારતમ્યતાની અનુસાર ભગવાન એની અંદર અંતર્યમી સ્વરૂપે રહી અને પ્રકાશ કરે, માને બુદ્ધિનું પ્રદાન કરે છે, શક્તિનું પ્રદાન કરે છે. યાદ રાખજો, ભગવાન જેવી તારતમ્યતા એવી બુદ્ધિ એવી શક્તિનું પ્રદાન કરે છે. જીવ એનો એવો હોય પણ એની પાસે જે વખતે જે સ્થિતિ છે એટલું જ ભગવાન પ્રદાન કરે. દાખલા તરીકે હાથી મરીને કીડી થતો છે કે નહીં થતો હોય, જીવ બદલ્યો, જીવ બદલ્યો, જીવ તો એનો એ છે હાથીના દેહમાં. અરે સાવો જેવો સાવજ જો આમે આવે તો શૂન્યમાં પકડે વીસ ફૂટ દૂર ફેંકી દે, એનો એ જીવ જ્યારે કીડીના દેહમાં ગયો ત્યારે સૂક્ષ્મ શક્તિ ભગવાનને એમ લાગ્યું કે અત્યારે આને આથી વધારે જરૂર નથી, એટલે ભગવાન એની અંદર એટલી શક્તિ મૂકી. હાથના દેહમાં ભગવાને ગજબ શક્તિ મૂકી. ભગવાનના આ સર્જનની અંદર ભગવાને બધાની અંદર વિધવિધ અલગ 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 પ્રકારે શક્તિ મૂકી છે. અલગ અલગ બોડીમાં અલગ અલગ શક્તિ મૂકી છે, પણ એ બધી બોડીમાં ભગવાને વધારે વધારે શક્તિ કઈ બોડીમાં મૂકી છે તમે હું માનો? બધા કરતા વધારે વધારે શક્તિ કઈ બોડીમાં ભગવાન મૂકી છે? આમ સૂંઢ કરી અને મૂળિયા હોતા ઝાડાને ઉખેડી નાખેલ નાખતા એવા હાથીમાં વધારે શક્તિ મૂકી છે, કે મત જતા હાથીને પણ પાછળથી પીઠ ઉપર પ્રહાર કરે અને એક જ પ્રહારે હાથી જેવા હાથીના પ્રાણને કાઢી નાખે એવા સાવજમાં વધારે શક્તિ મૂકી છે, કે પછી મારથી તો કાંઈ નહોતા હું શું કરી શકું? એ આ માણસની બોડીમાં વધારે શક્તિ મૂકી છે, તમે શું કહો? બધી જ ભગવાનની કૃતિ છે, પણ ભગવાનને વાલમ વાલી આ કૃતિ છે, માણસની કૃતિ છે. અને ભગવાનને બધામાં સામર્થ્ય મૂકી, પણ વધારે વધારે સામર્થ્ય ભગવાને માણસમાં મૂકી છે. ભગવાનને જ્યારે સ્વયં કૃતિઓની રચનાઓ કરી, 89,999 કૃતિઓ સર્જાયા પછી પણ ભગવાનને સ્વયં અસંતોષ વેરતો, હજી મારી કૃતિ સ્વયં મને નથી ગમતી. અને ભક્તજનો યાદ રાખ, જે કાર્ય પોતાને ન ગમી બીજાને તો ન જ ગમે. ભગવાનના મનમાં એમ થયું હજુ બરાબર સર્જન નથી થયું, અને ત્યારે દયાળુ ભગવાને તમે કલ્પના તો કરો, સ્વયં પોતાનો શેપ, પોતાને જેવી બોડી હતી. ભગવાન કેવા છે? હાથી જેવા છે? હે, સિંહ જેવા? મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, જેમાં હું રહું રે દ્વિભૂ દિવ્ય સદા સાકાર. જેવી આપણી બોડી એવી જ બોડી ભગવાનની, જેવી ભગવાનની પોતાની બોડી હતી એવી માણસની બોડી બનાવી. અને બોડી બનાવ્યા પછી ભગવાન બહુ રાજી થયા, સાબાશ, બહુ સરસ બની, બહુ સરસ બની. અને બહુ સરસ બન્યા પછી ભગવાનના મનમાં એક વિચાર થયો કે આટલી સરસ બોડીનું નિર્માણ થયું છે તો હવે આને મારે કાંઈક બધાયના કરતાં વિશેષ આપવું જોઈએ. બધાને આપ્યું છે એના કરતાં કાંઈક વિશેષ આપવું જોઈએ. અને ભગવાને બધાને આપ્યું જ છે, પણ સામાન્યપણે આપ્યું છે, માણસને ભગવાને વિશેષ આપ્યું. શું આપ્યું છે? બુદ્ધિ મન પ્રાણાનામ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. ભગવાને બુદ્ધિ તત્વ આપ્યું અને ભગવાને મન તત્વની અંદર પણ ગજબની સામર્થ્ય મૂકી. એવા એવા તું સંકલ્પ કરી શકી, જે સંકલ્પની અંદર અવશ્ય મેં તારી બુદ્ધિને ભળવું પડશે. જો તારું મન સત્સંગના રંગથી રંગાશે તો એને ઉઠાવેલા સંકલ્પની અંદર બુદ્ધિને ભળવું પડશે. મન સંકલ્પ ઉઠાવશે, યાદ રાખજો, બીજું કામ જાજુ મનનું નથી. સારું મન જાજુ નથી કરી શકતું, ખરાબે નથી કરી શકતું, એ બધું જ કાર્ય બુદ્ધિ ઉપર છોડવામાં આવે છે. મન તો ફક્ત વકીલનું બિચારું કામ કરે છે, એને સંકલ્પ ઉઠાવ્યો પછી બુદ્ધિ જજ છે એને આપી દે છે. આમાં શું કરવું? અન ભક્તો, સત્સંગના રંગથી જો મન રંગાયો હશે, એને શ્રેષ્ઠ સંકલ્પ ઉઠાવ્યો હશે, અને બુદ્ધિ પણ સત્સંગના રંગથી જો રંગાણી હશે, એ શ્રેષ્ઠ નિર્ણય લેશે. બસ બેને જ કામ કરવાનું છે. મન શ્રેષ્ઠ સંકલ્પ ઉઠાવે અને ઉઠાવેલા સંકલ્પ ઉપર બુદ્ધિ સાઇન કરી દે, વાત પતી ગઈ, અમંગળ જીવન મંગળમય બની જશે, મંગળમય. પછી જો ચિત્ત અહંકાર ઇન્દ્રિયો તમામ કામે લાગી જાય, પછી તો એ શુભ ઉઠાવેલા સંકલ્પને પૂરતો કરવા માટે, મને ઉઠાવેલા શુભ સંકલ્પને, બુદ્ધિએ કરેલા સાઇનને, એ શુભ સંકલ્પ ઉપર કરેલી સાઇન ઉપર, પછી તો એની પૂર્તિ કરવા માટે ઇન્દ્રિયો ચિત્ત અહંકાર બધાય લાગી જશે. અને ત્યાં સુધી નહીં જંપે યાદ રાખો, મને ઉઠાવેલા શુભ સંકલ્પ સુધી પહોંચવા ના આવે ત્યાં સુધી પછી કોઈ વિરામને નહીં પામે. એટલે ઠાકોરજીએ મન અને બુદ્ધિ તત્વ આ બે તત્વની અંદર ગજબની સામર્થ્ય મૂકી. મન સંકલ્પ કર્યા કે છે, જો બુદ્ધિ કાર્ય કરે છે, માને એમએસનું કાર્ય બુદ્ધિનું છે, એમડીનું કામ મનનું છે. પ્લાન કોણ કરે? બુદ્ધિ નહીં, પ્લાન બુદ્ધિ સર્જે, પણ એ પ્લાન કરવાનો સંકલ્પ કોણ ઉઠાવે? મન. પ્લાન કરવાનો સંકલ્પ કોણ ઉઠાવે? મન. ઠાકોરજી આપણે એમ કહીશું કે ના, બુદ્ધિ તત્વ એક જ જીવને વધારે આપ્યું તો ન શક્ય બનત, સંકલ્પ ઉઠાવ્યા વિના કાર્ય કેમ શક્ય બની શકે? માણસની અંદર, મનની અંદર વિશેષ સામર્થ્ય આપી જેથી કરીને માણસ સંકલ્પ ઉઠાવે છે કે મારે બિલ્ડિંગ કરવી છે. કોઈ હાથીએ કોઈ દી સંકલ્પ ઉઠાવ્યો કોઈ બિલ્ડિંગ બનાવવું કોઈ દી ઉઠ્યો નહીં. ઠાકોરજી દયા કરી મન બુદ્ધિ અને ઇન્દ્રિયો એની અંદર ગજબની સામર્થ્ય જીવને વિશેષ મૂકી જેને અવલંબન કે જીવ સર્જન કરી શકે. ફરીને એની વાત કે એની અંદર વધારે સામર્થ્ય છે હાથીમાં, માણસમાં કે પછી સિંહમાં? કેનામાં છે? માણસમાં. તો પછી માણસ કેમ આવું માયકાંગલો દેખાય છે? મારથી કાંઈ ન થયું, કાંઈ ન કરી શકું. હાવજની અંદર ભગવાને બહુ લિમિટ, માણસ કરતા તો 100 ગણાની પણ, 100માં ભાગની પણ સામર્થ્ય નથી મૂક્યું, તેમ છતાં અખંડ ડણકું દીધે છે. યાદ રાખજો, એક માણસ બોડી સિવાય ભગવાને જેને જેટલી સામર્થ્ય મૂકી છે એ તમામ સામર્થ્યનો પૂર્ણ ઉપયોગ કરે છે. જ્યારે એક માણસ તત્વ એવું છે, માનવ દેહની અંદર જીવાત્મા જ્યારે આવે છે ત્યારે એને સંસર્ગ દોષ બહુ લાગે છે. સંસર્ગ દોષ એટલો બીજા નથી લાગતો, અને સંસર્ગ દોષ બહુ લાગતો હોવાને લઈને 100% ઠાકોરજીએ સામર્થ્ય મૂકી છે, એમાં 1% શક્તિનો ઉપયોગ કરે છે. 99% શક્તિને જીવાત્મા ખોટે માર્ગે વેડફી નાખે છે, જેથી કરીને એને ખબર નથી પડતી કે હું કોણ છું એમ. મહારાજ બહુ સરસ અહીંયા વાત બતાવે છે. મહારાજ કે અમે તારતમ્યતા પ્રમાણે જીવ પ્રાણી માત્રની અંદર અમારી શક્તિને પ્રદાન કરીએ છીએ. તેની વિગત જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે, તેને પુરુષ રૂપે થઈને પ્રકૃતિ પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. સર્વથી પર પુરુષોત્તમ નારાયણે પ્રથમ અક્ષરની અંદર પ્રવેશ કરે, માનને અક્ષરની અંદર પોતાની સામર્થ્ય મૂકે છે. અક્ષર પછી મહાપુરુષની અંદર સામર્થ્યને મૂકે છે, અને મહાપુરુષની અંદર સામર્થ્ય જ્યારે મહાપુરુષ પછી પ્રકૃતિની સાથે જોડાઈને એની અંદર સામર્થ્ય જ્યારે મૂકે ત્યારે એના દ્વારા અનંત કરોડો પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે. એના દ્વારા મહતત્વ, એના દ્વારા 24 પ્રકારના તત્વ બધા, 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય, એમાંથી પછી 24 ઇન્દ્રિય અંતકણ વગેરે સર્જાય, એમાંથી વિરાટની બોડી સર્જાય, એમાંથી બ્રહ્મા વિષ્ણુ શંકર સર્જાય, પછી અનેક પ્રકારના મનુવાદિક સર્જાય છે, ઇન્દ્ર ચંદ્ર વગેરે વગેરેનું વિધ પ્રકારનું સર્જન થાય છે. પણ મૂળ શક્તિ એ પુરુષોત્તમ નારાયણની છે. પુરુષોત્તમ નારાયણ પોતાની સર્જનાત્મક શક્તિ જ્યારે મૂકે છે ત્યારે એના માધ્યમથી બધું સર્જન સંભવિત બને છે. પણ ભક્તજનો યાદ રાખજો, આ સર્જનાત્મક શક્તિ છે. સર્જનાત્મક શક્તિના માધ્યમથી જીવાત્મા ફક્ત સર્જન કરી શકે છે. પછી સર્જનાત્મક શક્તિ જે મૂકાણી એના માધ્યમથી સર્જન કર્યા પછી જ્યારે વિચાર કર, કહો આટલી સામર્થ્ય ભગવાને મારા મૂકી તો ભગવાન કેવા સમર્થ થશે, આવો વિચાર કરી અને ભગવાનના સ્વરૂપમાં જ્યારે પોતાની વૃત્તિને જોડે છે ત્યારે ભગવાનના મનમાં એમ થાય છે કે ઓહો, આ તો હજુ મારા દિવ્ય સુખને પામવાની આકાંક્ષા વાળો છે. પછી ભગવાન એની અંદર એક્સ્ટ્રા શક્તિ બધી મૂકતા જાય છે. તમે પેલા નહીં છોકરાને ધંધો કરવા 50,000 કે 1,00,000 રૂપિયા આપો, પણ 1,00,000 રૂપિયા તમે આપો અને 2 મહિનામાં 3,00,000 કરી દેખાડે પછી તમે એમ ન કહો, એલા જરૂર પડે કહેજો 5 લાખ તો ઉત્તર આપીશ, કરી જા ધંધો, આવો વાંધો નથી. એમ જીવાત્મા ને જે પ્રાપ્ત થયેલી શક્તિ એનો જયારે સર્જનની અંદર એ પોતે ઉપયોગ કરે અને સર્જન કર્યા પછી પોતાનો વિચાર જયારે પ્રગટ થાય, ભગવાનને આટલું મારી પાસે સર્જન કરે, ભગવાન કેવા સમર્થ હશે, માટે ભગવાનની અનન્ય ભાવથી મારે નિષ્ઠા કેળવવી જોઈએ, અને એની અંદર જયારે પ્રેરાય છે ત્યારે ભગવાનની અંદર પછી એક્સ્ટ્રા જેટલો પ્રેરાય છે એટલી એટલી શક્તિ મુકતા જાય છે, અને એ જે શક્તિ મુકતા જાય છે પરમ શાંતિનું પ્રદાન કરી શકે છે. મહારાજે બહુ સરસ વાત કહી છે. મહારાજ કે પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ જેમ જેમ થતો જાય તેમ તેમ સૃષ્ટિનું સર્જન થતું જાય, અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, અને પ્રધાન પુરુષ થકી મહત્ત્વ થયું, મહત્ત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, અને અહંકાર થકી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા, ને તે થકી વિરાટ પુરુષ થયા, અને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા, અને બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા, ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા, અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા, ને દૈત્ય થયા, અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ, અને પુરુષોત્તમ ભગવાન જે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરી રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી, ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્ત્વાદિક 24 તત્વોમાં નથી, ને જેવા 24 તત્વોમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી, ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી, ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યમી રૂપે કરીને રહ્યા છે. મહારાજ કે અક્ષરમાં છે એવા પછી મહાપુરુષમાં નથી, એવા પ્રધાનમાં નથી, વગેરે વગેરે નથી નથી, તો ભગવાન અલગ અલગ રૂપવાળા છે. પણ એનો અર્થ ભગવાને જેટલી સામર્થ્ય અક્ષરમાં મૂકી છે એટલી પાછી મહાપુરુષમાં નથી જેટલી મૂકી, જેટલી મહાપુરુષમાં એટલી પ્રધાનમાં નથી, જેટલી પ્રધાનમાં એટલી મહત્ત્વમાં નથી, જેટલી સામર્થ્ય જેટલું તારતમ્ય તમારે જેવું પાત્ર હતું એટલી ભગવાનને સામર્થ્ય મૂકી. કોઈ દયાળુ શેઠ હોય ને એના મનમાં એમ થાય મારા વર્કરોને મેનેજરો બધાને મારે સુખિયા કરવા છે, અને મારે બધાને અલગ અલગ બિઝનેસની અંદર જોડી દેવા છે, અને પછી એની બિઝનેસમાં જોડે, પણ 5,000નો પગારદાર કોઈ વર્કરો હોય એની બિઝનેસમાં જોડે ને તો એને એટલો ભાગ આપે, એ પ્રમાણે ભાગ આપે ને એવા બિઝનેસમાં જોડે. જ્યારે 2 લાખ પગારદાર મેનેજર હોય એને જ્યારે ભાગ આપે એક બિઝનેસમાં જોડે ને તો એને એવી રીતે જોડે 5,000ના પગારદાર ઉપર 5 લાખ સુધીનો પોતે આધાર રાખીને 5 લાખ રૂપિયા સુધીનું તું કામ કરજે તને છૂટ છે. 2 લાખનો જે મેનેજર હોય એને એમ કે 2 કરોડ સુધી તને છૂટ છે, તું તારે કજા કરી ધંધો એમ. એમ ઠાકોરજી પણ જેટલી તારતમ્યતા છે એટલી શક્તિ મૂકી અને કાર્ય કરવા માટે જીવાત્માને પ્રેરે છે. હા, પછી કાર્યમાં સફળતા મળે, યાદ રાખ, કાર્યમાં સફળતા મળે તો પછી ઠાકોરજીને ગમે એટલું આપવા તૈયાર છે. 5,000નો પગારદાર હોય પણ 5,000ના પગારદારને ભલે 5 લાખ રૂપિયા આપ્યા હોય પણ 6 મહિના ન થાય ને 50 લાખનું કાર્ય કરી દેખાડે, તો 2 લાખના પગારદારને 2 કરોડ આપ્યા હતા પણ 2 કરોડ આપ્યા પછી 6 મહિના થયા એણે 3 કરોડ જ કર્યા, અને 5 લાખવાળાએ 50 લાખ કરી દેખાડ્યા, પછી શેઠની દ્રષ્ટિ બદલી જાય છે અને પછી એનો રસ 5,000વાળા 5 લાખ જેને આપ્યા હતા એના ઉપર વધારે હોય છે. એમ જીવને જન્મતાની સાથે બધાને એક સરખી સામર્થ્ય આપ્યા છે, પણ આપેલી સામર્થ્યનો જેમ જેમ જીવ સહી ઉપયોગ કરતો જાય, મનુષ્ય દેહમાં જેમ જેમ સહી ઉપયોગ કરતો જાય તેમ તેમ ભગવાનને એના પર ઇન્ટરેસ્ટ જાગે છે, અને પછી તો ભગવાન એને અગાધ શક્તિઓ આપી દે છે. ભગવાન એને ક્યાં ખૂટે એમ છે. મહારાજે સારંગપુરના 17માં એમ કીધું, જીવાત્મા ભગવાનને જેવા સમજે બીજી ક્ષણે ભગવાન એને એવો કરી દે છે. અને તોય ભગવાન તો અગાધને અગાધ જ જણાય છે, ત્યાં એમ નથી આવતો. જીવાત્મા સહી ઉપયોગ જ્યારે પોતાની સામર્થ્યનો કરે છે ભગવાન પછી પોતાની જે સામર્થ્ય શક્તિનો ભંડાર ખોલી દે છે, અને કે તારે જોઈએ એટલું ઉપાડી જા, આનો એવો ઉપયોગ કર, એવો ઉપયોગ કર, તું તો પરમ શાંતિનો અનુભવ કરી શક, પણ તારા જોગમાં જેટલા જેટલા આવે એને પણ પરમ શાંતિનો તો અનુભવ કરાવી દે, હું તને ક્યારેય નહીં રોકું. ભગવાન ક્યારે રોકવાય માગતા નથી, પણ જીવાત્મા ખોટા માર્ગે જ્યારે જાય છે ભગવાનની દયા ઉપજે, કહો હો આ જીવાત્મા માણસનો દેહ મળ્યો ને વેડફી નાખશે, પોતાનો મોક્ષ બગાડી નાખશે, પછી ભગવાન એ જીવાત્માને આપેલી રકમ ઉપર પણ સ્ટેલ આવે છે, આપેલી સામર્થ્ય પણ સ્ટેલ આવે છે કે આય પણ તારે વાપરવાની નથી. 5 લાખના 6 મહિના ધ્યાન 2 લાખ કરી નાખીએ છીએ, અટકે 2 પાછા દે, લે આપણે કાંઈ નથી, 5000 પગાર હતો ને બરાબર છે તારો. એમ જીવાત્માને સામર્થ્ય ઠાકોરજી આપે છે એનો સહી ઉપયોગ જ્યારે નથી કરતો પછી ઠાકોરજી ઉદાસ બની જાય, એની પાસે સામર્થ્ય પાછી ખેંચી લે છે. અને તમે જોજો જેના જેના જીવનમાં સારો માર્ગ નહીં મળ્યો હોય, ખોટા માર્ગ ઉપર જતા હશે, એ તમામના જીવન તમે જોજો તમને દુઃખથી ભરેલા દેખાશે, દુઃખથી ભરેલા. કેમ ભાઈ? ભગવાને એની પાસેથી સામર્થ્ય પાછી માગી લીધી કે તને સામર્થ્ય મારે નથી આપી, મારે તને શક્તિ નથી આપી, કારણ કે તું એનો ઉપયોગ ખોટો કરી છો. મહારાજા એમ કે તારતમ્યતા પ્રમાણે ભગવાન બધાની અંદર સામર્થ્ય મૂકે છે. સરસ દ્રષ્ટાંત આપ્યો, જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે, અને અક્ષર ને પુરુષ ને પ્રકૃતિ આદિ સર્વેની વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યમી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતા કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. પાત્રતાએ કરીને તારતમ્ય પણ છે. તો ભક્તો એકવાર જયારે સર્જન કરું અક્ષરથી લઈને જીવાત્મા સુધી, તારે તારતમ્યતા પણ રાખ્યું હતું, પાત્રતા પ્રમાણે આપ્યું હતું, તો જીવ પૂર્ણ ઉપયોગ કરી અને પાત્રતાને શ્રેષ્ઠ જેમ જેમ કેળવે તેમ ભગવાન વધારે સામર્થ્ય આપે, જે વાત સહજ સમજાય એમ છે. જેમ જેમ જીવાત્મા પાત્રતાને કેળવતો જાય તેમ તેમ ભગવાનની અંદર અલગ અલગ અધિક અધિક સામર્થ્ય આપતા જાય છે. પરંતુ તેમ છતાં યાદ રાખજો, જીવાત્માની અંદર ભગવાન અગાધ સામર્થ્ય આપે, એટલી બધી સામર્થ્ય આપે, આ સ્વયં જીવાત્મા અનંત કરોડો બ્રહ્માંડનો કરતા હર્તા બની જાય, અરે એથી અધિક સામર્થ્ય આપે છે. મુક્ત કક્ષા જ્યારે આપે ત્યારે મહાપુરુષ કરતા પણ શ્રેષ્ઠ પદ આપે છે, અને શ્રેષ્ઠ પદ જ્યારે આપે ત્યારે મહાપુરુષ તો અનંત કરોડો બ્રહ્માંડનો સર્જનહાર છે, પરંતુ મુક્ત એના કરતા ટોપ લેવલે બેઠો છે, મહાપુરુષ કરતા અધિક સામર્થ્ય છે. પરંતુ તેમ છતાં એક વાત યાદ રાખજો, આટલી સામર્થ્યને પામ્યા પછી પણ સ્વામી અને સેવકનો નાતો ભૂસાતો નથી, ભક્ત ભક્ત છે, ભગવાન ભગવાન છે. એ લેવલે પહોંચ્યા પછી પણ ભક્ત ભગવાન ક્યારે નથી થતો, અથવા તો ભક્ત ક્યારે ભગવાનમાં સમલિત બની જાય અને એક રૂપ બની જાય એમ થતો નથી, ચિતે કરીને કદાચ એક રૂપ બની જાય. હા, ભગવાન ક્યારેક એવા ઇતિહાસ જોવા મળશે, ફલાણા સમાવી લીધા, ફલાણા એ તો સમર્થ મૂર્તિ છે, સમાવી લીધા માને લીન કરી દીધા, પણ એનો મતલબ એમ નથી કે ભગવાન અને ભક્ત બે એક જ છે, એ ક્યારેય ન બની શકે. અને જો એમ અર્થ ન ઘટાડીએ તો સમજી શકાય, મેં કદાચ આગળ પર દ્રષ્ટાંત આપ્યું હતું, માણસ સુધી આપણે લેવલ લંબાવીશું ત્યાં સુધી આપણને વાત નહીં પકડાય, પણ વિષ્ટાના કીડાની અંદર ખદ બધતો આત્મા એ ભગવાનનો જો અંશ હોય તો ભગવાન એવી કઈ જરૂર પડી કે વિષ્ટાની અંદર એને ખદ બધવું પડ્યું? એ જ વાત બતાવે છે કે જીવે ભગવાનનો અંશ નથી. આ ભગવાને અંતરેમી શક્તિ મૂકી છે, પણ ભગવાન તો એના થકી અલગ છે. અને માટે મારા સારંગપુરના 8મા વચનામૃતની અંદર પણ 9મા વચનામૃતની અંદર પણ સરસ વાત બતાવી મહારાજ કે સગુણ એ સર્વ કરતા મોટા મોટું માને, જે કાંઈ જણાય છે એ બધું જ ભગવાનનું જ છે, જે કાંઈ જણાય બધું ભગવાનનું છે, એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે, અને નિર્ગુણ સ્વરૂપ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, માને દેહ કરતા આત્મા સૂક્ષ્મ, એની અંદર પાછો મહાપુરુષ અંતર્યમી સ્વરૂપ રહ્યો એ સૂક્ષ્મ, એની અંદર અક્ષરના માધ્યમથી સામર્થ્ય મુકાણી માટે એ સૂક્ષ્મ, અક્ષરની અંદર પણ ભગવાન સ્વયં બિરાજમાન છે એના કરતા એ સૂક્ષ્મ સ્થિતિ થાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ તેમ છતાં એ ભગવાનની અંતર્યમી શક્તિ છે, એ નિર્ગુણ સ્થિતિ છે. ભગવાન સગુણ અને નિર્ગુણ બંને તત્વો થકી કાંઈક ન્યારા જ છે, બેયના પર જે છે એ તત્વ પરમેશ્વર છે. અને ભક્તજનો એટલું યાદ રાખજો, એ જ તત્વ સ્વયં આપણને પ્રાપ્ત થયું છે, અને એ તત્વ ભગવાન સ્વામિનારાયણ છે. મહારાજ અહીંયા વાત બતાવી રહ્યા છે, મહારાજ કે જેવું કાષ્ટ છે એવો અંદર અગ્નિ રહેલો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેની વિશે તેટલી સામર્થ્ય યુક્ત થતા રહે છે, અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદિ સર્વેની વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યમી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્ય પણ છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યમી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરી રહ્યા છે, પણ જીવીશ્વર માયા જીવીશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે શ્રુતિનો અર્થ સમજો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 41મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.